શરીરમાં રહેલા જીવમાં પણ સિદ્ધ દેખાય છે અને સિદ્ધશિલા ઉપર બેઠેલા જીવમાં પણ સિદ્ધ દેખાય છે. આવી દર્શન કરવાની ક્ષમતા તે સમ્યક દર્શનની ક્ષમતા છે. સમ્યક દ્રષ્ટિને ભેદ દેખાતો નથી, એટલા માટે એમ કહ્યું છે કે સર્વ જીવો આત્મપણે સમસ્વભાવી છે. કોઈનો દ્વેષ ન કરશો, કોઈ પ્રત્યે રાગ પણ ન કરશો, કોઈને વિશેષ પણ ન કહેશો કે કોઈને ઓછો પણ ન કહેશો, લઘુ ગ્રંથિ પણ ન અનુભવશો, ગુસ્સા પણ કોઈ નફરત પણ કારણ ભેદ છે નહીં, છે જ નહીં. જે કંઈ છે તે સિદ્ધ જ છે. બધે આવા સિદ્ધ દેખાવા તે સંસારી અવસ્થામાં, દેહવાળી અવસ્થામાં, પ્રાણી માત્રમાં સિદ્ધ દેખાવા તે સમ્યક દર્શનની સર્વોચ્ચ અવસ્થા છે, અનુભૂતિ છે.
બીજું સૂત્ર, બીજા પદાર્થમાં જીવ જો નીચ બુદ્ધિ પરિભ્રમણ પામે છે, બીજા વાક્યની જરૂર નથી, આ સંસાર કેમ ઊભો થાય છે, આ રખડવું કેમ પડે છે, આ 84ના ચક્કર કેમ ઊભા છે, આ 84 લાખ વેસ કેમ ધારણ કરવા પડે છે, આ સંસારમાં પરિભ્રમણ કેમ કરવું પડે છે, આ જગતમાં કેમ રહેવું પડે છે, કયો અપરાધ છે, કઈ ખામી છે, એક જ છે, બીજા પદાર્થમાં જીવ નીચ બુદ્ધિ કરે છે, આત્મા સિવાય બીજા પદાર્થમાં જીવ નીચ બુદ્ધિ કરે તો આ પરિભ્રમણ થાય. અત્યારે આ જ થઈ રહ્યું છે, જીવ સંસાર છોડી, ઘર છોડી આશ્રમમાં જાય તો આશ્રમ મારો એમ નીચ બુદ્ધિ ત્યાં કરે છે, અહીંથી ઉખડીને ત્યાં ચોટ્યો. પર પદાર્થમાં નીચ બુદ્ધિ કરે, પર એટલે આત્મા સિવાય ઈતર, જે કંઈ પણ છે તે પર આ બધા પદાર્થોમાં પોતાપણાની બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે. લોકો પૂછે છે કે આ સંસારમાંથી મુક્ત કેમ થવાય, આમાં ચાવી છે, જાણી લ્યો કે પરિભ્રમણ કેમ થાય છે. બીજા પદાર્થમાં નીચ બુદ્ધિ કરે છે એટલે પરિભ્રમણ થાય છે. હવે ત્રીજું સૂત્ર, નીજને વિશે નીચ બુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે. પહેલા સૂત્રમાં ફંડામેન્ટલ, બીજા સૂત્રમાં સંસારનું વર્ણન અને ત્રીજા સૂત્રમાં મોક્ષનો ઉપાય. આટલી સરળ વાત તમને ક્યાંય જોવા નહીં મળે, આવું સંકલન જોવા નહીં મળે. પહેલા સૂત્રમાં જગતના તમામ જીવો સમભાવી છે, આ પાયાની વાત, સંસાર કેમ છે, કોના કારણે છે. બીજા સૂત્રમાં આ જીવ પદાર્થમાં નીચ બુદ્ધિ કરે છે માટે પરિભ્રમણ દશા પામે છે. આ પરિભ્રમણ કરવું નથી, સંસાર જોઈતો નથી, આ 4 ગતિમાં રખડવું નથી, હવે જન્મ લેવો નથી અને સંસારના ચોટે ચોટે રખડવું નથી તો શું કરવું. નીજને વિશે નીચ બુદ્ધિ થાય, નીજ એટલે પોતે પોતાના વિશે પોતાપણાની બુદ્ધિ થાય તો પરિભ્રમણ ન થાય. નીજ વિશે નીજ એટલે પોતે પોતા વિશે પોતાપણાની બુદ્ધિ થાય તો પરિભ્રમણ ન થાય. નીજ વિશે નીજ બુદ્ધિ થાય આ માસ્ટર કી છે, 1000 ઉપાય છે જ નહીં, ઉપાય એક જ છે. નીજ એટલે પોતે, નીજ એટલે આત્મા, તે પણ શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા વિશે પોતે છે એવી બુદ્ધિ થાય. પોતાપણાનું દાંપત્ય જો પોતા વિશે જોડાય તો પરિભ્રમણ દશા ટળે છે.
એક પારા લઈ લો.
આ વાત બધા માટે નથી, સાંભળતા ભલે બધા હોય પરંતુ કરનારા આંગળીના વેઢે ગણાય તેટલા. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્ય છે, અનિવાર્ય છે, જે વિચાર્યા કે ચિંતન વગર નહીં ચાલે, ધ્યાન કર્યા વગર નહીં ચાલે, આ પ્રાપ્ત કર્યા વગર નહીં ચાલે, એવી તાલાવેલી જેનામાં જાગી છે તે મુમુક્ષુ છે. એ અંદરમાં જાગ્યો છે કે આવો માર્ગ વિચારવો આવશ્યક છે, અનિવાર્ય છે. અનંતકાળથી આ વિચાર્યું નથી, પણ હવે વિચારવું આવશ્યક છે. તેવું જેને થાય છે તેના માટે એક ઉપાય છે, તેને શું કરવું જોઈએ? ત્રણ સૂત્રો પહેલાં કયા તે સિદ્ધાંત, અને હવે જે વર્ણન અને પ્રક્રિયા આવે છે તે સાધના છે.
ગાથા 101 જેની વિશેષ વિચારણા છે. સામાન્ય વિચારણા તો પહેલાં થઈ ગઈ. મહારાજ સાહેબને કંઈક ભાવ વિશેષ આવ્યો એટલે આ વાતને આગળ વધારી અને અહીંયા એમણે ઉપાયને સ્પષ્ટ કર્યો કે મોક્ષની પ્રાપ્તિ થાય કેવી રીતે. અને કૃપાળુદેવના વચનનો આશ્રય લઈને એ વાત સિદ્ધ કરી કે આ પ્રકારે આ જીવનો મોક્ષ થાય. જે અવરોધ છે એ દૂર કરવાનો, જે દ્રષ્ટિ છે બહારમાં એને અંદરમાં લઈ જવાની, સ્વ પરનો ભેદ બરાબર સમજી વિવેક કરી સ્વમાં જોડાય પરથી છૂટે, આ એક જ ઉપાય. નાની કહેશે ઉપાય તો એક છે, મોક્ષનો માર્ગ એક હોય બે હોય નહીં, આમ કહે છે. એટલે કે આ એક જ ઉપાય છે એટલે એના પર ભાર મૂક્યો છે. અહીંયા જે શરૂઆત કરી છે એમાં કહે છે કે અમે આ પુનરાવર્તન કરી રહ્યા છીએ, કારણ કે પહેલાં કહેવાય ગયું છે. ખરેખર પુનરુક્તિ શાસ્ત્રની ગણતરીએ પુનરાવૃત્તિ એક દોષ ગણાય છે. એકની એક વાત વધારે વખત કહેવી એ દોષ છે પુનરાવૃત્તિ. પણ ક્યારેક કરુણાવશ જીવના કલ્યાણના હેતુએ જ્ઞાની એ દોષ જાણતા હોવા છતાં પણ કરુણા ભાવ છે એટલે પુનરાવૃત્તિ કરે, એ ફરીને સમજાવવાનો પ્રયત્ન કરે. એ તો પુનરાવૃત્તિનો દોષ શાસ્ત્રોમાં ગણાય છે, એકાંતે નથી. એટલે અહીંયા પણ એ વાતને લીધી કે ફરી ફરી કહેવાની જરૂર પડી છે. પુનરાવૃત્તિની ત્યારે જરૂર પડે જ્યારે કોઈ ચોક્કસ ભલામણ કરવાની હોય, ભાર દઈને જોજો હો ભૂલથાપ કરતા નહીં, જોજો હો તમે આ રસ્તે જાઓ છો ને પણ રસ્તો આગળ જતાં પછી આ રીતે ફંટાશે ને પછી અહીંયાથી આમ વળવાનું છે. હવે એટલે એમ બે વખત ત્રણ વખત એ વસ્તુ કહે એટલા માટે કે જાણનારો અજાણ્યો છે માર્ગથી, અને જે માર્ગને જાણે છે એટલો બધો સ્પષ્ટ છે કે જો આ ક્યાંક રસ્તે એકને બદલે બીજા રસ્તે ચડી જશે તો એને જ્યાં જવું છે આ પહોંચશે નહીં. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ જ્યારે ગાથાની શરૂઆત થઈ છે ત્યારે એના સંદર્ભમાં જે શિષ્યને પ્રશ્ન થયેલા, પહેલા પ્રશ્ન આ તો હવે આપણે ઉત્તર જોઈએ છીએ, પણ જે પ્રશ્ન છે તો પ્રશ્નમાં 92મી ગાથામાં પ્રશ્ન આવો જ કર્યો શિષ્યએ. શિષ્યએ શું કર્યું? હોય કદાપી મોક્ષપદ, કદાચ મોક્ષપદ હોય ખરું, તમે કહો છો તો કાંઈ તમે ખોટું તો નહીં કહેતા હોય ખરો, હાલો પણ એનો ઉપાય એ અવિરોધ જણાતો નથી. કેમ? તો કે કર્મો કાળ અનંતના અને સાથી છેદા જાય. એક શંકા તો આ, તમે કહો કે ઉપાય પણ અનંતકાળના કર્મ તમે કહો આ એક કાળમાં આ એક જ ભાવમાં આ ચાયેલા જાય, આવું ક્યાંથી બને? જે કર્મને બાંધતા કેટલા ભાવ વીતી ગયા એ એક ભાવમાં છૂટી જાય, એટલે શંકા અહીંયા હતી. અને બીજી શંકા એ હતી, અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? બને ન હોય એક. એટલે કે મત અને દર્શન જે બધા મોક્ષ માર્ગની જ વાત કરે છે, બીજાની વાત નથી. મોક્ષ માર્ગની વાત કરનારા મત દર્શન અનેક અનેક વાત કરે, અનેક રસ્તા બતાવે. તો કે મારી મૂંઝવણ એ છે આમાં સાચો રસ્તો કયો ખબર નથી. જ્યારે આવી શંકા હોય ત્યારે જ્ઞાની એને જ્યારે વાત સમજાવે ને ત્યારે પુનરુક્તિ કરીને પણ એને સમજાવે, ફરી ફરી સમજાવે, જોજો ભૂલ ન ખાતો, આમ જ છે આમ જ છે આમ જ છે, ફરી ફરી કહેવું પડે. એટલે પુનરાવૃત્તિ જે છે એ આવા હેતુએ થાય છે, પુનરાવર્તન ફરી ફરી. તો કહે છે કે અહીંયા તો મોક્ષની સાધના, એની રીત, એની પદ્ધતિની વાત કરવી છે. ગાથામાં એક લીટી છે કે મોક્ષ પંથે રીત, આ મોક્ષનો પંથ છે અને આ મોક્ષ પ્રાપ્ત કરવાની શૈલી છે, પદ્ધતિ છે. કોઈ પણ વાત કર્યા પછી છેવટે આપણને પ્રશ્ન ઊભો થાય કે વાત તમારી બરાબર, પણ કરવું કેવી રીતે? આ મુખ્ય પ્રશ્ન. સમજી ગયો તમે જે કહેવા માગો છો એ મને સમજણમાં આવ્યું, પણ એ કરવું કેવી રીતે એજી મને વાત બેસતી નથી. ત્યારે જ્ઞાનીને ફરી ફરી એ વાતને સમજાવવી પડે, ફરી ફરી કહેવી પડે. તો એમ કરીને પણ એ કહે છે કે કોઈ પણ પ્રકારે આ મોક્ષનો પંથ છે અને આ મોક્ષ પ્રાપ્ત કરવાની શૈલી છે. શિક્ષક કહે છે કેવી રીતે કરવું, મેળવવું કેવી રીતે, કઈ એવી રીત છે કે જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. પેલો શબ્દ ખ્યાલમાં રાખ્યો, કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપની નિરંતર અનુભૂતિ એ મોક્ષની રીત છે, જેથી કેવળ પામીએ. આ કેવળ શબ્દ સમજવાનો, કેવળનો અર્થ ઓનલી, માત્ર માત્ર માત્ર. કેવળ શબ્દ આત્માના સ્વરૂપની નિરંતર અનુભૂતિ એ મોક્ષની રીત છે. નિરંતર અનુભૂતિ એટલે વચ્ચે વિક્ષેપ ન થાય, બીજા વિચારો કે વિષયો વચ્ચે ન આવે, દ્વંદ્વ ન થાય, બીજા વિકલ્પો વિચારો કે ભાવો વચ્ચે ન આવે, ધારા ન તૂટે, સતત અંતરમાં અખંડ ધારા ચાલે. જેમ તેલની ધારા અખંડ હોય છે, તેમ આ ધ્યાનની ધારા પણ અંતરમાં અખંડ ચાલે અને એ ધારામાં શુદ્ધ આત્માની અનુભૂતિ થાય. મોક્ષ પ્રાપ્ત કરવો છે તો આત્માની અનુભૂતિ કરવી પડે. આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી આત્માની મુક્તિ ન થાય. મોક્ષ એટલે મુક્તિ, તો એ આત્માની અનુભૂતિ થવી જોઈએ. એ ન થાય તો જે કંઈ પુરુષાર્થ કરે છે કોના માટે કરે છે, એનો લક્ષ્ય કેવી રીતે થાય, કોના માટે કરવાનું? મોક્ષનો ઉપાય અજમાવવો છે, પણ મારે મોક્ષે જવું નથી. હો સમજી લેજો, તમે કહો છો તો હું મોક્ષનો ઉપાય બધો આચરું છું, તમે કયો એમ કરવા તૈયાર છું, પણ એક વાત તમને કહી દઉં, મારે મોક્ષમાં જ જવું. આ હેતુ ન હોય તો એ બધો પુરુષાર્થ શેના માટે કરવો? તો પછી એને મોક્ષ પુરુષાર્થ કરવાની આવશ્યકતા જ નથી. એ વાત માટે કહે છે કે એ પહેલાં નક્કી થવું જોઈએ, નિરંતર એ ધારા ચાલવી જોઈએ, ક્યાં આત્માનો અનુભવ કરવો પડે. અને આત્માનો અનુભવ કરવા માટે થઈને આત્માની સાથે અનુસંધાન કરવું પડે. પોતે પોતાની સાથે અનુસંધાન કરવું, બીજાના આત્મા કરવું નથી, પોતાના આત્મા સાથે અનુસંધાન કરવાનું છે. એ એટલા માટે કરવું પડે છે કે આ આત્માને અનાદિકાળથી જે અભ્યાસ છે એ પરસંબંધી છે, સ્વસંબંધી નથી. સ્વને તો એ ભૂલી ગયો છે, આપ આપ કો ભૂલ ગયે, પોતે તો પોતાને ભૂલી ગયો છે. તો એ ભૂલ સુધારવી પડે. પહેલાં જેટલો ખોટે રસ્તે ચાલ્યા એને સાચે રસ્તે જવા માટે એટલા જ રસ્તે પાછો આવવું પડે, પછી સાચે રસ્તે જવાય. એવું અહીંયા એવું છે કે અત્યાર સુધી તું અનંતકાળથી ખોટા રસ્તે ચાલ્યો, હવે અહીંયાથી પહેલાં પાછો આવે. એ રસ્તે આગળ જતાં તને ક્યાંય મોક્ષ નહીં આવે, માટે અહીંયાથી પાછો આવ અને બીજો રસ્તો તને બતાવીએ, ત્યાંથી તું જાય તો તને મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે કે છે અખંડ ધારા વચ્ચેથી આ આત્માનો અનુભવ થાય. આ આત્માનો અનુભવ હજી કરવાની વાત છે, પછી મુક્તિની વાત પછી છે. પહેલાં તો અનુભવ કરવાનો છે. મારે જેના મોક્ષની હું વાત કરું છું કોના માટે કહું છું, ક્યાં નહીં, તો કે આત્મા માટે. તો આત્માની તને ખબર છે? તો કે હા, હવે મને અનુભૂતિ થઈ ગઈ, હવે જા, હવે તારે જેટલો પુરુષાર્થ કરો એટલો કરી લે. પણ જ્યાં સુધી તને આત્માનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી તને મોક્ષની વાત કરવી નકામી છે. એટલે કહ્યું કે સમ્યક દર્શન ચોથું ગુણ સાનક, એની પ્રાપ્તિ પહેલાં ધર્મમાં પ્રવેશ થતો નથી. સત આત્મધર્મની વાત છે. આત્મધર્મમાં પ્રવેશ આત્મ ગુણસ્થાને કે આત્માની અનુભૂતિ થાય છે, જાણે દર્શન થયું છે, તો હવે એને માટે મોક્ષનું દ્વાર ખુલ્લું ગયું, એ જઈ શકશે મોક્ષના માર્ગે. પણ મિથ્યાત્વમાં પડેલો ગમે તેટલો પ્રયત્ન કરે તો એના હાથમાં કંઈ ના આવે, કારણ કે જેને આત્માની જ ખબર નથી. એ તો મિથ્યાદૃષ્ટિ, હજી તો એના શરીરમાં પોતા પણ એની બુદ્ધિ છે. તો એ જે કંઈ પુરુષાર્થ કરે તો શરીરને લક્ષ્ય કરે, આત્માને લક્ષ્ય શી રીતે કરી શકે? એવું ચોથા ગુણસ્થાનકનું બહુ મહત્વ છે. એ કેવળ એનું કેવળ કેવલ્યનું બીજ કીધું, મોક્ષનો પહેલો પ્રથમ દ્વાર પ્રવેશ દ્વાર કીધું, બહુ મહિમા કહ્યો. ચોથા ગુણસારકનો મહિમા જ્ઞાનીઓએ ખૂબ ખૂબ કર્યો છે. જીવાત્માને એ ચોથા ગુણસ્થાનકે પહોંચ્યા વિના છૂટકો નથી. એટલે મોક્ષ જવો હોય તો મોક્ષનો માર્ગમાં પ્રવેશ દ્વાર એ નથી, એને આ સમ્યક દર્શન પ્રાપ્તિને જ જઈ શકાય. પ્રાપ્ત થાય એ મોક્ષનો બનતો નથી. એટલે કહે છે પેલા આત્મા શુદ્ધ આત્માની, હો શુદ્ધ આત્માની અનુભૂતિ થાય. શાસ્ત્રમાં તત્વનું વર્ણન છે પણ શાસ્ત્રમાં તત્વ નથી. શાસ્ત્રો શ્રવણ કરનારને શબ્દો મળે પણ શબ્દોમાં તત્વ નથી. આપણે સૌને અનુભવ છે, અત્યારે આપણે વાંચી રહ્યા છીએ, શું છે? શબ્દો. આપણા શબ્દો છે પણ શબ્દોની પાછળનો ભાવ શું છે એ જો આપણને અનુભવમાં ના આવે તો આ શબ્દ આપણને શું કામમાં આવે? આની પાછળનો ભાવ શું છે એ તો સમજાવવું જોઈએ ને. અને મુશ્કેલી એ છે કે ભાવ વ્યક્ત કરવા માટે શબ્દનો આશ્રય લેવો પડે છે. શબ્દના આશ્રય વિના ભાવ, મારે મારા ભાવ તમને કેવા હોય તો મારે વાણીનો ઉપયોગ કરવો જ પડે, શબ્દનો ઉપયોગ કરવો જ પડે, એ વિના હું મારા ભાવ કેવી રીતે તમને કહું? એટલે મારા ભાવ અંદરમાં શબ્દ દ્વારા તમારા સુધી પહોંચ્યા, તમારા સુધી આવ્યા, એટલે તમારી પાસે શું કરવાનું? એ શબ્દનો ભાવ ત્યારે તમારું કામ થાય અને સમજાય. જ્યાં પ્રોસેસ પૂરે ત્યાં સુધી એ કામ થતું નથી. પ્રવચન ની કેસેટ આવી, સીડી તમારી પાસે, તમે મને કહ્યું આ સીડી બહુ સરસ છે, પ્રવચન બહુ સારું સાંભળવા જેવું છે. હવે પ્રવચનકાર તો અહીં છે નહીં, તો એના શબ્દો, એણે જે ભાવ હતા એ ભાવ જે શબ્દો દ્વારા વ્યક્ત કર્યા એને સીડીની અંદરમાં લઈ લીધા, ઝીલી લીધા, અને એ સીડી પાસે એ જ શબ્દો કહી અને મારા ભાવની ફરીને એ પેલા ભાવ જે એની સંધાન કરાવશે. આ એવું જ અહીંયા છે. શાસ્ત્રના શબ્દો જે છે ત્યાં અનુસંધાન કરવાનું છે. શાસ્ત્રોએ આત્મા કીધો, શાસ્ત્રોએ આત્મા કીધો, આત્માની વાત કરી, આત્માના ગુણ બતાવ્યા, આત્માના લક્ષણ બતાવ્યા, બધું કર્યું, પછી શબ્દો દ્વારા કયા? એ તો કયા શબ્દો? આ તો વાણી થઈ શબ્દ, પછી એ તો જળ છે. તો એ વાણીને આપણે શ્રવણ કરી, આત્મસાત કરી, એના ઉપર મનન ચિંતન કરી અને એ ભાવને આપણે પાછા આપણામાં સ્થાપિત કરવા છે. જ્ઞાનીઓના ભાવ આપણા આત્મામાં સ્થાપિત કરવા છે. તો એ કામ જે કરવાનું છે એ મોક્ષ માર્ગની અંદરમાં આ બહુ અગત્યનું કામ છે. આ કાર્ય કરવું જ પડે, કારણ કે જ્ઞાનીઓએ મોક્ષ માર્ગ બતાવ્યો, જ્ઞાની ચાલ્યા ગયા, આપણી વચ્ચે છે નહીં. અને જે કહી ગયા એ શાસ્ત્ર દ્વારા જેટલું કહી શકાય એટલું કીધું. કેટલીક વાત તો સંકેતિક હોય કે માત્ર એમણે શબ્દ કહ્યો અને વિસ્તાર આપણે કરવો પડે અને તો જ એ વાત આપણને બરાબર બેસે. તો એ બધી વસ્તુ માટે થઈને જીવની અંદરમાં કેટલીક શક્તિઓ કેળવવી પડે. એ શક્તિઓ કેળવવી જેને ક્ષયક્ષમ કહીએ છીએ, એ ક્ષયક્ષમ જીવની અંદરમાં પુરુષાર્થથી આવે છે, અભ્યાસથી આવે છે. ક્ષયક્ષમ એમનેમ નથી આવતો. આપણને કેટલીક વખત જન્મજાત દેખાય પણ એ પણ પૂર્વ ભવનું અનુસંધાન છે, પૂર્વભવનું એનું આરાધન છે. એટલે આપણને વર્તમાનમાં દેખાય, પૂર્વભવ દેખાતો નથી, પણ ખરેખર એ ક્ષયક્ષમ પૂર્વભવના અભ્યાસથી આવેલો છે, એમને આવ્યો નથી. નહીં તો પ્રત્યેક જીવમાં હોય પણ એમ નથી જોવા મળતું. એટલે જેને જેને પૂર્વનું આરાધન છે એને એક ક્ષયક્ષમ આવે છે, બધા નથી આવતો. તો શબ્દો જે છે એને પાછા ભાવમાં લઈ જવાના છે. શબ્દો સાંભળીને શબ્દોમાં અટકશો તો હાથમાં કંઈ નહીં આવે. એ શબ્દો લઈને, એ શબ્દો જેના માટે છે, જેનો સંકેત કરે છે, જેનું પ્રતિપાદન કરે છે, જેની લક્ષ્યતા છે, જેની સંવેદના છે, ત્યાં પહોંચવાનું છે. ભાવ સુધી પાછું પહોંચવાનું છે. આશ્રય શબ્દનો જ લેવાનો. આજે આપણે અવલંબન લઈએ છીએ તો આલંબન શબ્દનું લઈએ છીએ, આલંબન લઈએ છીએ શબ્દનું, પણ હેતુ આપણો એના ભાવ સુધી પહોંચવાનો છે. આપણે આલંબન કૃપાળુદેવના ચિત્રપટનું લઈએ પણ પહોંચવાનું ક્યાં? તો કે કૃપાળુદેવના આત્મા સુધી. કૃપાળુદેવના આત્મા સુધી પહોંચવા માટે અત્યારે વિદ્યમાન નથી તો એના ચિત્રપટનું આલંબન લઈને એના આત્મા સુધી આપણે પહોંચવું છે. આપણો હેતુ આ છે. અને ત્યાં નહીં પહોંચાય તો માત્ર ચિત્રપટથી આપણું કામ નહીં થાય. એવું અહીંયા છે. માત્ર શબ્દોથી કામ નહીં થાય. આ ડિક્શનરી વર્ડ નથી, ડિક્શનરીમાં એના ગમે એટલા એના જુદા જુદા કરીને પર્યાયિક શબ્દો બતાવ્યા હોય, પણ ભાવ તો આપ જે પુરુષે આ વચન કહ્યું ત્યારે એની અંદરમાં જે ભાવની દશા હતી એ ભાવની દશા જ્યારે પકડમાં આવે ત્યારે આપણું કામ થાય, નહીં તો શબ્દોમાં રોકાઈ જાય, અટકી જાય. જેની સંવેદના છે ત્યાં પહોંચવાનું છે. વચમાં શબ્દો છૂટી જાય છે, છિલકું નીકળી જશે ત્યારે દાણો હાથમાં આવશે. આપણે જોઈએ છીએ ઘઉં હોય, ચોખા હોય, ગમે તે હોય અનાજ, એના પર એક પળ હોય, એ પળ નીકળી જાય ફોતરી, પછી આપણે કંઈ ફોતરી એ કાઢવી પડે ત્યારે દાણો હાથમાં આવે. એમ આ ફોતરી જેવા શબ્દો છે, એ ફોતરી જેવા શબ્દો નીકળી જ ના, ફોતરી નીકળી જાય તો ભાવ પકડાય. શબ્દની અંદરમાં ભાવ સમાયેલો છે, શબ્દની બહાર નથી. ભાવને એક બાજુ રાખી અને શબ્દો લેખા છે એવું પણ નથી. ભાવ છે, સંકેતથી આ સમજવાનું છે. એમણે આદાન પ્રદાન જો કરવું હોય તો શબ્દોના માધ્યમ દ્વારા કરવું પડે. શબ્દો દ્વારા એમણે કહ્યું, પણ શબ્દોથી શબ્દોનું પ્રતિપાદન જુદું છે. જ્યારે કહ્યું ત્યારે શબ્દોમાં ભાવ છે, અને પ્રતિપાદન કર્યું ત્યારે જળ લિપિ છે. સમજીએ, જળ શબ્દો છે, લિપિ છે, એટલે જુદું કહ્યું. એ શબ્દોથી પ્રતિપાદ જે આત્મતત્વ શુદ્ધાત્મા તેના સ્વરૂપનો અનુભવ, તે શુદ્ધ આત્માનો સાક્ષાત અનુભવ છે. છિલકું ઉતાર્યા પછીનું તત્વ, શબ્દોની પાછળ રહેલો ભાવ, એ જ્યારે પકડાય ત્યારે એ આત્મા પકડમાં આવ્યો એમ કહેવાય કે હવે બરાબર મને આત્મા પકડમાં આવ્યો. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં લઈ દૂર થયું અજ્ઞાન. શું કહ્યું? આ શું થયું? અત્યાર સુધી આટલી બધી વાત સાંભળ્યા પછી, છએ ગાથાનું સમાપન થયા પછી શિષ્ય હવે એ પ્રતિભાવ આપે છે. હવે છિલકું નીકળી ગયું, હવે દાણો હાથમાં આવી ગયો, મોઢામાં આવી ગયો. ત્યારે એ પોતાનો અનુભવ કહે છે ગુરુને, ગુરુજી સાંભળો, તમારા ઉપદેશથી મને આટલો અનુભવ થાય છે, આટલી પ્રતીતિ થાય છે. ત્યારે ક્યારેક ગુરુને સંતોષ થાય છે કે અત્યાર સુધી મેં જે મથામણ કરી એનું પરિણામ આવ્યું, ત્યારે એને સંતોષ થાય છે. આત્માને જાણ્યો છે, સાંભળ્યો છે, વાંચ્યો છે, વાત કરી છે, શ્રવણ કર્યું છે, પણ અનુભવ્યો નથી. અને અનુભવ ન થાય ત્યાં સુધી હાલાત નહીં આવે, પ્રસન્નતા નહીં આવે, સમાધાન નહીં થાય, વિકારોને વાસના શાંત નહીં થાય, કર્મનો ક્ષય નહીં થાય, રાગ દ્વેષ મંદ નહીં પડે, કારણ અનુભવ થયો નથી. અને અનુભવ માટે થઈને બાસુંદીનું દ્રષ્ટાંત આપ્યું કે જો બાસુંદીની વાતો ગમે એટલી સાંભળીએ, સ્વરમ ઘણી સરસ આવતી હોય, પણ મોઢામાં સ્વાદ જોઈ લઈએ ત્યાં સુધી એનો સાચો અનુભવ મળતો એ. હા, શબ્દો છે એ શબ્દ આપણે બોલીએ છીએ ત્યારે અંદરમાં ભાવ છે, એ ભાવથી શબ્દ બોલાય છે. પછી એ શબ્દો લેખનમાં આવે છે, લેખનમાં આવે છે એટલે આ જળ, જળ એવી ભાષા, વચન વર્ગણા, આ વચન વર્ગણાના જે પૂતગલ છે એ પૂતગલનો આકાર ધારણ કરે અને શબ્દો રૂપે અહીંયા લિપિમાં લિપિબદ્ધ થયા, એટલે એનું જુદું થયું. અહીંથી બોલાયા ત્યારે ભાવ, હવે લિપિમાં આવ્યા ત્યારે ભાવ, અંદર ભાવ છે પણ અંદરમાં ગૂઢ થઈ ગયો, હવે લક્ષમાં નથી આવતો. પણ એટલે જ આપણે ઘણી વખત કહીએ છીએ કે ગુરુનો બોધ શાસ્ત્ર દ્વારા સાંભળીએ અને પ્રત્યક્ષ ગુરુનો બોધ સાંભળીએ એમાં ઘણો મોટો ફરક છે. આ ફરક શાસ્ત્રો એના જ છે, વાત ગુરુએ જ કીધેલી છે, છતાં જો પ્રત્યક્ષ હોય અને કહે તો એમાં એનું ભાવ જે છે એ ભાવ અંદરમાં ભળેલો છે શબ્દો સાથે, અને પછી આ લિપિબદ્ધ થયું ત્યારે ભાવ અંદરમાં જે તિરોહિત થઈ ગયો, ભાવ તિરોહિત થઈ ગયો અને શબ્દો દ્વારા એ માત્ર લક્ષમાં આવે છે, એટલે એ એનો પ્રતિપાદ જુદું છે બંને. એટલે જે બાસુંદીનો દાખલો આપીને કહ્યું એવી રીતે આપણે ઘણી વખત આપણે આપણા બીજા દ્રષ્ટાંતથી પણ સમજીએ. અત્યારે ઠંડી બહુ લાગે છે, બધાને એમ થાય કંઈ ગરમ કપડાં ના તેન, ઠંડી તાપણું હોય તો મજા આવે, તાપણું હોય તો મજા આવે, તાપીએ તો ઠંડી ઉડી જાય, વાત એ ખરી. પણ એક મોટું બજારનું મોટું આખું ચિત્રપટ બનાવ્યું હોય, એની અંદરમાં હવનનો મોટો કુંડ હોય, અગ્નિની જ્વાળાઓ પ્રગટતી હોય, એની સામે બેસીએ તો તાપ લાગે? આ એવું છે, આ એવું છે. તાપણું જોઈએ તો તાપ લાગે અને તો ઠંડી ઉડે. બાકી ચિત્રથી ન થાય. જલેબીનું ચિત્ર જોઈએ તો જલેબીનો સ્વાદ ના આવે, આ એવું બધું છે. તો અહીંયા એ વાત કરવી છે કે અનુભૂતિ કરવી પડે અને પોતે કરવી પડે, બીજાની અનુભૂતિ પણ ન ચાલે. અનુભવમાં પોતાને પોતાનું સ્વરૂપ આવવું જોઈએ. આત્મસિદ્ધિમાં કૃપાળુદેવે તો આત્મા અનુભવ કરેલો છે એટલે એ તો એના અનુભવ દ્વારા ઘણું બધું કહે છે, પણ ઘણું બધું કીધા પછી શિષ્યને તો છેલ્લે ઠેઠ ખબર પડી કે જ્યારે એના પોતાના અનુભવમાં આવ્યું ત્યારે એણે એકરાર કર્યો, હવે મને મારું સ્વરૂપ ભાઈશું છે, ઉપકાર તમારો પણ ભાઈશું મને હવે, અને હવે હું સ્વીકાર કરું છું કે હા આત્મા છે, અને તમે જે કીધો પાંચ પદમાં બતાવ્યો એવો છે, એ મને હવે ખબર લક્ષમાં આવી ગયું. પછી કહે છે મારા સાહેબ આગળ જે વાત કરવી છે આ પાયામાં એની વાતનો હવે પ્રારંભ કરે છે. આ વચનામૃત અનેક વખત વાંચવામાં સાંભળવામાં જાણવામાં આવ્યું હશે, પણ આ ગાથાના સંદર્ભમાં આ વચનામૃત છે તેમાં રીત શબ્દ વાપર્યો છે તેની સ્પષ્ટતા વચનામૃતમાં છે. રીત કહ્યો ને ઉપર, મોક્ષ પંથ તે રીત, રીત શબ્દ તો કે રીત શબ્દ વાપર્યો છે તેની સ્પષ્ટતા વચનામૃતમાં છે. અને એ વચનામૃત બતાવ્યું 539, એ 539ની અંદરમાં આ જે અહીંયા શબ્દો અને આ હેડિંગ લીધા છે ને, સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે, પછી બીજા પદાર્થમાં જો નીચ બુદ્ધિ કરે તો પરિભ્રમણ પામે અને નીચને વિશે નીચ બુદ્ધિ થાય તો પરિભ્રમણ, એ બધાનો કયું કાંઈ ઓહો અચ્છા ભલે. તો 539ની અંદરમાંથી અહીંયા રેફરન્સ આપ્યો મારે સાહેબે, તો 539માં આની વાત કૃપાળદેવે જે લખી છે એના ઉપર આપણને થોડો લક્ષ્ય કરાવવા માટે અહીંયા કહ્યું. શું કહ્યું? મેં પહેલું સૂત્ર આપ્યું ને, સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજું સૂત્ર, બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ પામે છે. અને ત્રીજું સૂત્ર, નિજને વિશે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે. આ વાત 539માં કૃપાળદેવે આ રીતે લખી છે. જુઓ, સર્વજીવ, સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. આત્માપણે, સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. પ્રત્યેક જીવની વાત આવી, મનુષ્યની વાત નથી કરી કે સર્વ મનુષ્યો, સર્વજીવ સૂક્ષ્મ કે મોટો ગમે તેવો, નિગોદનો હોય કે સિદ્ધ પરમાત્માનો હોય, પ્રત્યેક જીવ એની અપેક્ષાએ કહ્યું છે કે સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. કારણ કે પદાર્થ એક છે તો એનો સ્વભાવ અને પદાર્થ એ બંને તો એકબીજાની સાથે નિત્ય રહેવાના છે, એ ક્યારેય છૂટા પડી શકે એવી અવસ્થા જ નથી. એટલે બધાનો સ્વભાવ પણ એક રહે, આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જો, બીજું સૂત્ર, બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, આ બીજું સૂત્ર. અને ત્રીજા સૂત્રની વાત કરી, નિજને વિશે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. હવે કૃપાળદેવ એના વિશે થોડું ટૂંકમાં લખ્યું. શું? જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. અને તે દાસાનુદાસ ભક્તિ માનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંગ દશા જ્યાં સુધી પ્રગટિ ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણી છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે. બહુ ગૂઢ વાત છે અને બહુ ઊંચી દશાની વાત છે. ગુરુમાં પહેલાં તો આ જે ત્રણ સૂત્ર કહ્યા એ ગુરુની અંદરમાં બરાબર આત્મસાત થયેલા હોય એવા ગુરુની પાસેથી આ બોધ શ્રવણ થાય તો ઉત્તમ, એનો યોગ પ્રાપ્ત થાય તો ઉત્તમ, પણ એ કદાચ બનતું ન હોય તો કે એના દાસાનો દાસ થવું, એના દાસ ભલે એ નથી, ગણધરો છે, ગણધરો ભગવાનના દાસ હતા તો કે ગણધરો છે તો ભલે ગણધરો, ગણધરો નહીં તો એના દાસ આચાર્યો, પણ એની પાસે થઈને આ વાત સાંભળી. પણ એ આચાર્યની દશા કેવી? તો કે જે આમાં ઉપર વર્ણવ્યું છે ને એનું એને પણ આત્મા સાક્ષાત્કાર થયો હોય એવી, એને પણ અંદરમાં એની અનુભૂતિ થઈ હોય એવા, એવા જો હોય તો એના દાસાનો દાસ થઈને પણ એની ભક્તિ કરવી, એની પણ ભક્તિ કરવી. મળે તો કૃપા સૌથી સારું, તીર્થંકર પરમાત્માનો યોગ મળે તો, નહીં તો એના ગણધરનો યોગ મળે અને ન મળે તો એના આચાર્યનો મળે. પણ એ માર્ગ પ્રત્યે નિષ્ઠાવાન હોય અને એને પણ એનો અનુભૂતિ થઈ હોય, કદાચ પૂર્ણતાએ ન થઈ હોય પણ ઘણે અંશે થઈ હોય, તો પણ આજે ભગવાન પોતે પણ કહે છે એક અંશ અધૂરું, એક અંશ બાકી રહ્યો. કેટલો? એક અંશ. તો આજે એનું વચન આપણને કેટલા ઉપકારી થાય છે ને, ખ્યાલ 187માં કીધું છે. અને એ પણ કે થોડા વખતમાં પ્રાપ્ત કરી લેશું, એ દશાએ પહોંચ્યા છે એટલે આપણને એના એના વચનોની અંદરમાં આટલો બધો આપણને મહિમા સમજાય છે અને આપણને લક્ષ્ય આવે છે. શું કહ્યું 187માં? જુઓ છેવટનું સ્વરૂપ, કૃપાળદેવ કહે છે પોતાની વાત, છેવટનું સ્વરૂપ સમજાયામાં અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી, કાંઈ ઓછું નથી. કેવું? છેવટનું સ્વરૂપ સમજાયામાં અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો જો સમજાયું શબ્દ છો, અનુભવ્યું એમ નથી કીધું, ભૂલ ન કરીએ આપણે. હા, જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા એક અંશ, સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વ અનુભવાયું. હવે અનુભવ શબ્દ વાપર્યું, અનુભવમાં કીધું કે એક અંશ બાકી, સમજાયામાં પૂર્ણતા, અનુભવમાં એક અંશ બાકી. આ ભૂમિકા જ્યારે પહોંચ્યા છે ત્યારે એના વચનો આજે આપણને આટલી પ્રેરણા આપે છે. અને મોટા મોટા વિદ્વાનો પણ એક અવાજે કહે છે કે આવો પુરુષ આ કાળની અંદરમાં આશ્ચર્યરૂપ ઘટના છે. ત્યારે કહેવાય છે, કેમ બીજા માટે ન કહ્યું? એક અંશે અનુભવમાં, અનુભવમાં છેવટનું કંઈક બાકી રહે છે, છેવટનું કંઈક બાકી રહે છે. હે ના, એ આપ્યું છે અમે વનવાસ જશું ત્યારે, એ વસ્તુ પહેલે વનવાસ એટલે સર્વથા ઓલી જેને કહે છે ને સર્વસંગ પરિત્યાગ છે, પણ આગળની સર્વથા અસંગ અવસ્થા, સર્વથા અસંગતા આવી જાય ત્યારે એક અંશ બાકીનો છે એ જણાશે. અત્યારે હજી સર્વથા પૂર્ણ અસંગતા પ્રાપ્ત નથી થઈ એટલે એક અંશે એટલું અધૂરું રહ્યું છે. અને એ અસંગતા માટે થઈ અને અમે વનવાસ જશું ત્યારે વનવાસ ત્યારે એક અંશે માત્ર અનુભવમાં પૂરતું, સમજણમાં પૂરેપૂરું સમજી લઈએ, અનુભવમાં જ એક અંશ છો એટલે એ વાત. અરે બહુ અલ્પ, 1% નહીં, એનું હે પોઈન્ટમાં આવે એટલું સહેજ બાકી રહ્યું કે એ અમે જ્યારે સાવ સર્વથા અસંગ થશું ને ત્યારે અમને એની અનુભૂતિ થાય, અનુભવ કરવો. સમજણમાં તો બધું જ છે, અનુભવવા માટે થઈને એક અંશ બાકી છે. અને એ જે જોઈએ છે અસંગતા, એ અસંગતાનો અત્યારે યોગ નથી. કર્મનો વિપાક એવો છે એને એ પ્રકારે અસંગ થવા દેતા નથી. એ વાતની ચાર અહીંયા 539 વાત લઈ અને કીધું કે જે 539 કીધી એ પહેલા 537 કૃષ્ણદાસભાઈના પત્રમાં પણ આ વાત લખેલી, પણ એ ગૂઢ હતી, બહુ સમજાતી નહોતી. 539 એને સ્પષ્ટતા કરી ધારસીભાઈ ઉપર લખ્યું છે. પહેલું સૂત્રની વાત કરી છે કે જો અહીંયા મુખ્ય 3 સૂત્રની વાત કરી છે. આ હવે મોક્ષનો માર્ગ, એની રીત એ બતા, મોક્ષ પંથ તે રીત, આ રીતમાં હવે જાય છે. હવે આ રીત શું છે? તો કે પહેલું સૂત્ર એ આપ્યું કે સર્વજીવ આત્માપણે સમ સ્વભાવી છે, આ અંદરમાં નિશ્ચય કરવાનો છે. જેણે આ રીત જાણવી છે, જેને આ રીતનો અમલ કરવો છે, જેને મોક્ષપદની પ્રાપ્તિ કરવી છે એવો નિર્ધાર છે, એણે આ 3 સૂત્ર બહુ ઉપયોગી છે. એટલે કહી દીધું, સર્વજીવ આત્માપણે સમ સ્વભાવી છે, ગમે એટલા જીવને જુઓ. હવે જ્યારે બધા જીવની અંદરમાં સમપણું ભાષ્યમાન થાય તો કોના પ્રત્યે રાગ થાય ને કોના પ્રત્યે દ્વેષ થાય? તો આ જીવને રોકનારું પરિબળ તો રાગ દ્વેષ છે. આપણે પહેલા ઘણું બધું જોઈ લીધું ભેગા થવામાં, રાગ અને દ્વેષ. તો ત્યાં આ વાત જેવી અનુભૂતિમાં કે વિશ્વાસમાં નિર્ધારમાં આવી ગઈ એટલે રાગ દ્વેષ ગયો. તો રાગ દ્વેષ ગયો તો હવે તો એને માટે મોક્ષ માર્ગ ખુલ્લો થઈ ગયો. એને રોકનારું કોઈ એક પરિબળ હતું, એક જ હતું, રાગ અને દ્વેષ, જેને કારણે એ મોક્ષ માર્ગ ઉપર પ્રવૃત્તિ કરી શકતો નહોતો, મોક્ષ માર્ગમાં પ્રવેશ નહોતો મળતો. એ રાગ અને દ્વેષ, તો સર્વજીવમાં સંપણું ભાસે, સર્વજીવ છે સિદ્ધ સમ. એ કૃપાળદેવ જ્યારે કહ્યું કે સર્વજીવ છે સિદ્ધ સમ, આ સિદ્ધાંતિક વાત છે. પ્રત્યેક જીવની અંદરમાં સમાનપણું છે, એમાં કોઈ પ્રકારે ભેદ કરી શકાય એવું નથી. એ પૂરેપૂરો નિર્ધાર થવો જોઈએ. સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. આ જૈન દર્શનનો સામ્યવાદ, અહીં સામ્યવાદ શબ્દ વાપર્યો મહારાજ સાહેબે, આ જગત ઉપર સામ્યવાદ આવ્યો એટલે એને પાછળનો હેતુ કાર્લ માર્ક્સનો શું હતો? બધા જ મનુષ્યોની અવસ્થા સરખી, બધાની સુખ હોય, બધા સમાન હોય, બધાના અધિકાર સમાન હોય, આ કાર્લ માર્ક્સનો સિદ્ધાંત. અહીંયા તો જયા વિતરાક પરમાત્મા તો આ સિદ્ધાંત અનાદિથી આપેલો છે, અને એ તો પ્રત્યેક જીવની વાતો મનુષ્યની અપેક્ષાએ છે. કાર્લ માર્ક્સનો જે છે એ તો અહીંયા તો જીવની અપેક્ષાએ કહ્યો છે. સર્વ જીવમાં સમત્વ એટલે કીધો સામ્યવાદ, અને આ સામ્યવાદ લાવવો સ્વાભાવિક, આમાં કોઈને મારવો નથી પડતો. જો પેલા કાર્લ માર્ક્સનો સિદ્ધાંતને અમલમાં મૂક્યો તો રશિયાએ હજારો લાખોને માર્યા, ચાઇનાવાળાએ એટલાને માર્યા, અને ત્યારે સામ્યવાદ, અને એ પણ લૂલો લંગડો કે જાજુ ટેકો નહીં, હવે તો એ ધોવાઈ ગયો, અહીંયા મૂડીવાદ ઘૂસી ગયો બરાબર. ત્યારે આ હજી ઊભો છે, આ સામ્યવાદ હજી ઊભો છે. આ સામ્યવાદ લાવવો સ્વાભાવિક છે, અને આ માટે આત્મસિદ્ધિમાં ઉત્તમ પરિભાષા આપી છે. સર્વજીવ છે એ સિદ્ધ સમ, તમે તો નિગો એકેન્દ્રિય બેન્દ્રિય પશુ દેવ માનવ નારકી સુખી દુઃખી સ્ત્રી પુરુષ બ્રાહ્મણ ક્ષત્રિય અમીર ગરીબ સારો ખરાબ રૂપાળો કાળો બીમાર સાજો આટલું બધું જુઓ છો. અહીં તો ભેદ દેખાતો જ નથી, આપણને ભેદ દેખાય છે કે આ તો આવો છે, આ તો આવો છે, આ આવો છે. અરે ધર્મના માર્ગની અંદરમાં પણ ગુરુ શબ્દમાં પણ આવા ભેદ હોય કે આ ગુરુ સાચા છે ને આ ગુરુ આવા છે ને આ ગુરુ આવા છે ને આ ગુરુ આવા છે, એનો ગચ્છમાં આ છે ને આના સંપ્રદાયમાં છે ને, ત્યાંય પણ હજી ભેદ દેખાય છે. કારણ આપણી દ્રષ્ટિ વિષમ છે, વિષમ દ્રષ્ટિ હોવાને કારણે ભેદ દેખાવાના, કારણ કે એને તત્વથી નથી જાણતા કે ગમે તેવો છે પણ અંદરમાં ચૈતન્ય દેવ બિરાજમાન છે એ દ્રષ્ટિ નથી, માટે આ ભેદ થાય છે. પણ પ્રત્યેક જીવની અંદરમાં ચૈતન્ય દેવ બિરાજે છે એ જો લક્ષ્ય થઈ જાય તો કયા જીવ પ્રત્યે રાગ કરે ને ક્યાં પ્રત્યે દ્વેષ કરે. ભગવાન મહાવીર અને બે શિષ્યો સાથે જતા હોય, ગોશાળો લેસ્યા છોડે, બે શિષ્યો બળીને ભસ્મ થઈ જાય, મહાવીર ન ગોશાળા પ્રત્યે દ્વેષ કરે ન એને શિષ્યોની અનુકંપા આવે, વિચારો આ કેમ થયું? કારણ કે બધામાં એક પરમાત્માને જેને દર્શન થયું છે એ કોના પ્રત્યે રાગ કરે, કોના પ્રત્યે દ્વેષ કરે, સી રીતે સંભવે? અને જો હોય તો એને સંભાવી કેમ કહેવા? સંભાવ છે, અહીં તો ભેદ દેખાતો નથી. જ્ઞાની કહે છે અમને તો માત્ર સિદ્ધ જ દેખાય છે, અમને દેહ પણ દેખાતો નથી, કર્મકૃત ભેદ પણ દેખાતા નથી, જાતિ ભેદ લિંગ ભેદ દેખાતા નથી, અમને કંઈ દેખાતું નથી, સ્થૂળ શરીર પણ દેખાતું નથી, સ્ત્રી નથી દેખાતી, પુરુષ નથી દેખાતો, અમને માત્ર સિદ્ધ જ દેખાય છે, સર્વ કર્મથી મુક્ત એવો સિદ્ધ દેખાય છે, આ બધા જીવો સિદ્ધ જેવા છે, જગતના જીવો કેવા છે તેનું સ્ટેટમેન્ટ આથી ઉત્તમ હોઈ શકે નહીં. જોતા આવડવું જોઈએ, આ મુખ્ય વાત શું કહ્યું? એટલે અનર્થ એ થયો આપણને જોતા આવડતું નથી, કેમ? અજ્ઞાન દશા છે, આપણને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ. જો સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થયું હોય તો પ્રત્યેક જીવમાં સમાનતાનો અંદરમાં ભાવ આવે, આ બધા જીવ સરખા છે, કોના પ્રત્યે દ્વેષ કરો, કોના પ્રત્યે રાગ કરો. એટલે પાયાના સિદ્ધાંતની અંદરમાં પણ આપણને છકાઈ જીવની રક્ષાની વાત કરે, હજી તો પાયાની વાત છે, એ ગ્રહસ્થ અવસ્થામાં છો ને, છકાઈ જીવની રક્ષાના પાઠ ત્યાંથી ભણાવવામાં આવે. એ પ્રત્યેક જીવ છે હવે એ તો સૂક્ષ્મ છે, નકામા છે, કોઈ કામના નથી, ના એમ નથી, એ તારા જેવા છે, આખી દ્રષ્ટિ ફેરવે. તું એની પણ વિના કારણ વિરાજનામાંથી બચી જા, ત્યાંથી શરૂઆત કરાવે છે. અને પછી છે ઉપરની ભૂમિકા હોય તો કે સિદ્ધ પરમાત્મા તને એના પ્રત્યે તો રુચિ છે ને, એવું તારે થવું છે, તારો લક્ષ તો એ છે ને, તો કે એ પણ આ જીવ જેવા છે. સિદ્ધ પરમાત્માનો જીવ આ જીવમાં રહેલા કીડી કંથવાના જીવ જેવો છે. હવે તારે વિચાર કર કે કીડી કંથવાને તારે બચાવવા કે મારવા, દ્રષ્ટિ આપે છે, અસમ્યક દ્રષ્ટિ. જ્ઞાનીની એક દ્રષ્ટિ છે અને જગતની પણ એક દ્રષ્ટિ છે, અજ્ઞાનીની પણ એક દ્રષ્ટિ છે. અજ્ઞાની ભેદ પાડે છે, વિકલ્પ કરે છે, વિવાદ કરે છે, અહંકાર કરે, દ્વેષ કરે. લઘુતા ગ્રંથિ અનુભવે જ્ઞાની બધા ભેદને ટાળે. જ્ઞાનીની દ્રષ્ટિમાં ભેદ નથી, તેની દ્રષ્ટિમાં સર્વજીવ સિદ્ધ છે. નમો સિદ્ધાણ, સર્વજીવ છે સિદ્ધ સ્વ. નિગોદમાં રહેલા જીવમાં પણ સિદ્ધ દેખાય અને સિદ્ધશીલા ઉપર બેઠેલા જીવમાં પણ સિદ્ધ દેખાય. આવી દર્શન કરવાની ક્ષમતા, તેનું નામ સમ્યક દર્શન. એની ક્ષમતા આ સમ્યક દર્શન. સમ્યક દર્શનમાં આ જ્યારે અંદરમાં દ્રઢપણે નિશ્ચય થઈ ગયો હોય અને એ જ પ્રમાણે દ્રઢ નિશ્ચય અનુસાર એનું પ્રવર્તન જ્યારે થતું હોય ત્યારે કહેવાય કે આને સમ્યક દર્શન થયું છે. બાકી તો વાતો બધી લોકવાયકાએ ઘણી થાય, તમને ખબર છે એને સમ્યક દર્શન થઈ ગયું છો. બહુ કેટલા બધા શાસ્ત્રો જાણે છે. અરે કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આટલા શાસ્ત્રોનો અભ્યાસ હોય એ જ સમ્યક દ્રષ્ટિ કહેવાય? એવું કોણે કીધું છે? કોઈ શાસ્ત્રમાં એ વાત નથી કરી, અહીંયા પણ નથી કરી. આ તો કહે છે દ્રષ્ટિ બે બિલકુલ સમાન થઈ ગઈ, સમદ્રષ્ટિ થઈ ગઈ, સમભાવ આવી ગયો તો સમ્યક દર્શન છે. સમ્યક દ્રષ્ટિને ભેદ દેખાતો નથી, એટલા માટે એમ કહ્યું કે સર્વજીવ આત્મા પણ એ સમસ્વભાવી છે. કોઈનો દ્વેષ ન કરશો, કોઈ પ્રત્યે રાગ પણ ન કરશો, કોઈને વિશેષ પણ ન કહેશો, કોઈને ઓછો પણ ન કહેશો. લઘુતા ગ્રંથિ પણ અનુભવશો પણ ન અનુભવો, અને ગુરુતા ગ્રંથિ પણ ન અનુભવો. કોઈના પ્રત્યે નફરત પણ ન કરશો, કોઈના પ્રત્યે આશક્તિ પણ ન કરશો, કારણ કે ભેદ છે જ નહીં, છે જ નહીં. જે કંઈ છે તે સિદ્ધ છે. આટલી દ્રઢતા કરાવે છે વારંવાર પ્રત્યેક જીવ પ્રત્યે. તો કયા કોઈ જીવને આપણે કહીએ કે આ જીવ આવો છે, આ જીવ આવો છે? કોઈને આપણે પાપી કહીએ તો પણ બે વખત વિચાર કરવો, આપણને અધિકાર નથી. એ અધિકાર આપણો નથી. એ પાપ કરતો હોય તો પણ એને પાપી કહેવો એ અધિકાર આપણો નથી, કારણ કે આપણી દ્રષ્ટિ સમ્યક ક્યાં છે? એની પર્યાય દ્રષ્ટિ જોઈને આપણે કહી શકીએ કે આ પાપી છે. અંદરમાં એનો આત્મા કેવો છે એ દ્રઢ પ્રહારીનું દ્રષ્ટાંત આમાં આપ્યું છે વચનામૃતમાં. મહાઘોર પાપ કર્યા છે અને એ જ ભવે તદ ભવે મોક્ષગામી થયો, મોક્ષનો માર્ગ ખુલી ગયો. કોને ખબર છે? અત્યારે દેખાતો પાપી એક પળની અંદરમાં પલટાઈ જશે અને એ પલટાઈને સડસડાટ આપણા પહેલાં એ મોક્ષે પહોંચશે. આપણે તો રખડશું હજી, આવી એના પર નિર્ણય કરવાવાળા તો રખડશું અને એ પહોંચી જશે. આવી પણ દશા છે, શાસ્ત્રો જ કહે છે. વિકારવું પડે. ક્યાંય લઘુતા કે ગુરુતાનો ભાવમાં જશો નહીં. બીજા સૂત્રની વાત કરે છે. બીજા પદાર્થમાં જો જીવ નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ પામે. પર પદાર્થ બીજા પદાર્થમાં એટલે આત્મા સિવાય જે કંઈ છે તે બધું આવી ગયું. એમાં જળ અને ચેતન બંને આવી ગયા. બીજાનો આત્મા એ પણ પર પદાર્થ, અને બીજાનો દેહ એ પણ પર પદાર્થ, બીજા જળ પદાર્થો એ પણ પર પદાર્થ. સ્વ નથી, સ્વ તો કેવળ પોતાનો આત્મા એ સ્વ, બાકી બધું પર. આ ભેદ આવવો જોઈએ. તો બીજા પદાર્થમાં પોતાપણાની માન્યતા, એના પ્રત્યેનો મમત્વ ભાવ, એના પ્રત્યેનો રાગભાવ, એના પ્રત્યેનો મોહભાવ, એના પ્રત્યેની દેશબુદ્ધિ, એના પ્રત્યે ક્લેશ, કંકાસ, ક્રોધ, જે કંઈ કહો તે બધું પરને અનુલક્ષીને થાય. જ્યાં સુધી એ ચાલે છે ત્યાં સુધી પેલું સૂત્ર સમસ્વભાવીપણું નથી માટે થાય છે. સમસ્વભાવીપણું નથી માટે બીજા પર ભાવ, બીજા પ્રત્યે આવા રાગ કે દ્વેષના ભાવ થાય છે, નહીં તો એ પણ ન થાય. એટલે કે છે બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણને પામે. એ પરિભ્રમણનું કારણ સંસારનું કારણ, જન્મ મરણનું કારણ આ એક છે. આ સંસાર કેમ ઊભો થાય છે? રખડું કેમ પડે છે? 84 ચક્કર કેમ ઊભા છે? આ 84 લાખ વેશ કેમ ધારણ કરવા પડે છે? આ સંસારમાં પરિભ્રમણ કેમ કરવું પડે છે? આ જગતમાં કેમ રહેવું પડે છે? કયો અપરાધ છે? કઈ ખામી છે? તો કે એક જ, કઈ? બીજા પદાર્થમાં જીવ નિજ બુદ્ધિ કરે છે. આત્મા સિવાય બીજા પદાર્થમાં જીવ નિજ બુદ્ધિ કરે તો આ પરિભ્રમણ થાય. કારણ કે આપણે કહ્યું છે ને ભાવ તેવો ભવ. આપણે ભાવ કર્યો પર પદાર્થ શબ્દમાં, રાગ કે દ્વેષ પ્રત્યે ઈષ્ટ કે અનિષ્ટનો ભાવ કર્યો તો એ પર પદાર્થની અંદરમાં જઈ અને એનો ભગવટો કરવો પડે એવો નિયમ છે. કુદરતનો નિયમ છે, જવું પડે જેવો ભાવ કર્યો એવો. કૃપાળદેવને કોઈ પ્રશ્ન કર્યો હતો ને બોલામાં, એકેન્દ્રીય એકેન્દ્રીય જીવ માટે કંઈક પ્રશ્ન કર્યો હતો, તો એણે કીધું તારે એકેન્દ્રીમાં જવું છે, મૂક નહીં વાત, તારે તારો માર્ગ આગળ પડ્યો છે એનો વિચાર કર. પણ શું છે આ જીવની અંદરમાં એવી બધી અંદરમાં અજ્ઞાનની પરિણતિ કામ કરતી હોય ને, તેને આવા આવા તુક્કા હુજે નવા નવા. પણ જે માર્ગ જ્ઞાની કહે છે એ માર્ગે ચાલવા માટે થઈને એની તૈયારી નથી, એટલે આવા નવા નવા કાઢે. બીજા પદાર્થમાં જીવ નિજબુદ્ધિ કરે છે, આત્મા સિવાય બીજા પદાર્થમાં જીવ નિબુદ્ધિ કરે આ પરિભ્રમણ થાય. અને અત્યારે આ જ થઈ રહ્યું છે, જીવ સંસાર છોડી ઘર છોડી આશ્રમમાં જાય તો આશ્રમ મારો એમ નિજબુદ્ધિ ત્યાં કરે છે. નિજબુદ્ધિ પર પદાર્થની અંદરમાં એક ઝાડ હોય, ઝાડ વૃક્ષ જોઈ ને એની બે ડાળી આમ ફંટાતી હોય, એ બે ડાળીની વચ્ચે ચકલીએ માળો કર્યો હોય અને ચકલી એમાં રહેતી હોય, તો ચકલીનો માળો છે. શું છે? ચકલીનો માળો છે. આપણે જોઈએ તો આપણે એમ કહીએ, શું કહીએ, આ ચકલીનો માળો છે. પણ ઝાડ ચકલીનું છે? ન ચકલી એવું વિચારે કે ના આપણે એવું કહી શકીએ. આ ઝાડ ચકલીનું છે તો ઝાડમાં જ એને માળો કર્યો છે. એમ આપણી દશા એવી છે, આપણે આ દેહમાં છીએ ને ત્યાં સુધી કદાચ આ દેહ મારો છે એમ કેવું હોય તો કે વાંધો નહીં, પણ આખો સંસાર મારો છે. અરે એ તને ક્યાં કોણે કહ્યું? એ ચકલી પણ સમજે છે આ વૃક્ષ મારું નથી, મારો માત્ર માળો છે. આપણે એટલી પણ સમજણ નથી, આપણે તો આખો જગત આખો સંસાર આખું કુટુંબ બધો પરિગ્રહ આ સંપત્તિ મારું છે. વિચારો એ ક્યાં મારું છે, શું મારું છે? આજે અત્યારે જે આ પદાર્થ મારી પાસે છે એ કોઈ મારો છે, આ હમણાં કાલે કોકની પાસે જાતે ગઈકાલે કોકની પાસે હતો, આ ફેક્ટરીમાંથી બન્યો ત્યારે ફેક્ટરીમાં હતો, વેપારીને ત્યાં ગયો અહીંયા આવ્યો મારી પાસે આવ્યો, મારો થઈ ગયો. આ રાગ બુદ્ધિ અજ્ઞાનને કારણે આવી આવી બધી બાબતો જે છે એ આ જીવને મોક્ષ માર્ગમાં જતા રોકે છે. નહીં તો મોક્ષ માર્ગ તો સરળ છે, સુગમ છે, એમાં કોઈ મુશ્કેલી નથી, પણ આ અવરોધો જે છે એ જીવને રોકે છે, એ મુશ્કેલ વાત. એટલે કીધું ને જીવ સંસાર છોડીને ઘર છોડી આશ્રમમાં જાય તો કે છે આશ્રમ મારો એમ નિજબુદ્ધિ ત્યાં કરે, અહીંથી ઉખડીને ત્યાં ચોઈટો. પ્રભુશ્રીને આપે ને સંવાદ આપણને યાદ આવે છે ને પ્રભુશ્રીનો, કૃપાળદેવ સાચેનો. પ્રભુશ્રીએ કીધું કે અમે તો ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, છોકરા છોડ્યા ને, બૈરા છોડ્યા ને, મા બાપ છોડ્યા ને, હે આવડે મોટી જાગીર હતી જમીનદાર હતા ને, આટલું બધું છોડ્યું, તમે કહો કાંઈ નથી છોડ્યું તો કે કાંઈ નથી છોડ્યું, કાંઈ છોડ્યું નથી, એકને છોડીને કેટલાને ગળે વળગાડ્યા, ઘર છોડીને ઉપાસરા, પુત્રો છોડીને શિષ્યો, એમ કેટલું ગળે વળગાડ્યું, શું છોડ્યું તમે? ત્યારે એમને જ્ઞાન થયું, વાત તો ખરી છે. અને જ્યારે એ જ્ઞાન થયું ત્યારે પ્રભુશ્રી લખે કે અમને ઊંખી ઊંચી આંખ કરીને એમના સામે જોવાની હિંમત નહોતી ચાલતી, એમ થતું કે આ ધરતી માર્ગ આપણે સમાઈ જાય, અમારી સમજણ કેટલી ખોટી ભૂલ ભરેલી હતી, એમને ભાન થયું. આ જ્ઞાનીઓની કરુણા છે. પણ એનો સમજનારો સમજનારો સામે પાત્ર જીવ હોય તો, પાત્ર જીવ ન હોય તો એ કહી દે કે તમારી વાત તમારી પાસે રાખો, અમે આ બધું છોડ્યું, આખી દુનિયા કહે છે, તમે કહો એટલે બસ મારે હમણાં માની લેવું, ઊંધી વાત કરો, તમે કહો એટલે મારે માની લેવું, આખી દુનિયા કહે છે કે તમે ઘર સંસાર છોડ્યો અને તમે સાધુ થયા અને તમે મને ના પાડો છો. પણ એ પાત્ર જીવ હોય ને તો એ સમજે, એનો સદવિચાર હોય, પર પદાર્થમાં નિજબુદ્ધિ કરે. પર એટલે આત્મા સિવાય ઇતર જે કંઈ પણ છે તે પર, પર એટલે આત્મા સિવાય ઇતર જે કંઈ પણ છે તે પર. આ બધા પદાર્થોમાં પોતાપણાની બુદ્ધિ કરે તો પરિભ્રમણની દશા પામે. લોકો પૂછે છે કે આ સંસારમાંથી મુક્ત કેમ થવાય, તો આમાં ચાવી છે, જાણી લો કે પરિભ્રમણ કેમ થાય છે, બીજા પદાર્થમાં બુદ્ધિ કરે છે માટે પરિભ્રમણ થાય છે. પર પદાર્થની અંદરમાં પોતાપણાની માન્યતા, મમત્વ ભાવ અને આગળ વધીને અહંભાવ, મારા જેવું કોઈનું નહીં, એક તો પહેલાં મારું કીધું ત્યાં ખોટો, અને પછી મારા જેવું કોઈની પાસે ન હોય અહંકાર કર્યો, હાલ સાડાળ ખોટો થયો. એટલે તારું જ નથી એમાં, તું તારા જેવું નથી. હવે આ આ વાત તો ઉલટી એના પર તે કલગી ચડાવી. એટલે પહેલાં સૂત્રની અંદરમાં વાત કરી સર્વજીવ પ્રત્યે સંભાવ, બીજા સૂત્રમાં વાત કરી પર પદાર્થ પ્રત્યેથી નિજ બુદ્ધિ થઈ છે એ દોષ છે જાણી અને એ દોષથી મુક્ત થવું, પર પદાર્થ પર છે મારા નથી, હતા નહીં, છે નહીં, ક્યારે થવાના નથી, આટલો અંદર નિર્ધાર થવો જોઈએ. આ બીજા સૂત્રની વાત છે. અને ત્રીજા સૂત્રમાં હવે એમાંથી નીકળીને શું કરવું, તો કે નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે, પોતા વિશે પોતાપણાની માન્યતા, પોતાપણે પોતાપણાનો અનુભૂતિ, માન્યતા માત્ર નહીં અનુભૂતિ, હું આ જ છું, જગત ગમે તેમ હોય, આપ મુવે ફેર ડૂબ ગઈ દુનિયા, હું મારામાં સમાઈ ગયો, મને જગતની અરે કંઈ લેવા દેવા નથી, જગતની વિસ્મૃતિ કરો, સતના ચરણમાં રહો. જ્ઞાનીઓની વાત એક જ હોય, કહેવાની શૈલી ને શબ્દો ફરે, બાકી ભાવ એક જ હોય. એ જ વાત બધાને કરવી છે, નિજમાં નિજ બુદ્ધિ, નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે. પહેલા સૂત્રમાં ફંડામેન્ટલ પાયો છે, બીજા સૂત્રમાં સંસારનું વર્ણન, અને ત્રીજા સૂત્રમાં મોક્ષનો ઉપાય છે. આટલી સરળ વાત તમને ક્યાંય જોવા નહીં મળે. કેવી કીધી? સરળ. આપણે કહી મોક્ષની વાત કઠણ, અને જ્ઞાની કહે છે મોક્ષની વાત સરળ. આપણે આપણને કેમ કઠણ લાગે છે ને એને કેમ સરળ લાગતી હશે? એમને માટે કંઈ મોક્ષનો માર્ગ જુદો, આપણે માટે જુદો, એવું હોય તો થાય, એવું તો છે નહીં. આવું સંકલન જોવા નહીં મળે. પહેલા સૂત્રમાં જગતના તમામ જીવો સમસ્વભાવી છે, આ પાયાની વાત. સંસાર કેમ છે, કોના કારણે છે, બીજા સૂત્રમાં આ જીવ પર પદાર્થમાં નિજ બુદ્ધિ કરે છે માટે પરિભ્રમણ દશા પામે છે. આ પરિભ્રમણ કરવું નથી, સંસાર જોઈતો નથી, ચાર ગતિમાં રખડવું નથી, હવે જન્મ લેવો નથી, અને સંસારના ચોટે ચોટે રખડવું નથી, તો શું કરવું? તો કે નિજને વિશે નિજ બુદ્ધિ થાય. નિજ એટલે પોતે, પોતા વિશે પોતાપણાની બુદ્ધિ થાય તો પરિભ્રમણ ન થાય. પોતા વિશે પોતાપણાની બુદ્ધિ થાય તો પરિભ્રમણનો અંત આવે. ઉપાય આ એક જ છે, જ્યાં ત્યાંથી કરીને પણ એક જ વાત, કે પોતે પોતાનામાં સમાઈ જવું પડે. પોતે પોતાનામાં સમાય ત્યારે જગતથી મુક્ત થાય, કારણ કે બંધન તો જગતનું છે. જગત કહેતા માયાનું કહે વેદાંતની ભાષામાં, આપણે કહે ભ્રાંતિનું કહે, કર્મનું કહીએ, કષાયોનું કહીએ, અજ્ઞાનનું કહીએ, જે કહો તે, પણ એ બધા પર છે, સ્વ નથી, એનું બંધન છે આપણને. નિજને વિશે નિજ બુદ્ધિ થાય, નિજ એટલે પોતે, પોતા વિશે પોતાપણાની બુદ્ધિ થાય તો પરિભ્રમણ ન થાય. નિજ વિશે નિજ એટલે પોતે, પોતા વિશે પોતાપણાની બુદ્ધિ થાય તો પરિભ્રમણ ન થાય. નિજ વિશે નિજ બુદ્ધિ થાય આ માસ્ટર કી છે. હજાર ઉપાય છે જ નહીં, ઉપાય એક જ છે, નિજ એટલે પોતે, નિજ એટલે આત્મા, અને તે પણ શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા વિશે પોતે છે એવી બુદ્ધિ થાય, પોતાપણાનું તાદાત્મ્ય જો પોતા વિશે જોડાય તો પરિભ્રમણની દશા ટળે. આ જ ઉપાય, મોક્ષનો ઉપાય આટલો જ છે. એ સમજાવવા માટે કેટલો બધો જ્ઞાની પરિશ્રમ લઈને આપણે સમજાવે છે, એટલા માટે કે એક ટૂંકમાં કોઈ વાત કરી હોય તો આપણે સમજી નથી શકતા. એ આપણું અજ્ઞાન છે, અજ્ઞાનનું આવરણ છે, ગાઢ અજ્ઞાન છે. એટલે આપણને વારંવાર વારંવાર જુદી જુદી રીતે ફોસલાવી પટાવીને પણ કહે, પણ આપણને કહે કે આ કરવું પડશે, કારણ કે આના સિવાય બીજો ઉપાય નથી. બીજો ઉપાય હોત તો જ્ઞાની આપી દીધો હોત કે ચાલ આ તને કઠણ પડે, લે એમ કર, આ તને બીજો આપું. પણ જ્ઞાની કહે છે અમે લાચાર છીએ, આમાં બે માર્ગ જ નથી, ઉપાય એક જ છે, બે તને કેવી રીતે આપવા, બીજો આપવો કેવી રીતે? આ જ છે. તું જેને કઠણ માને છે એને સહેલું માની લે એકવાર, પછી તને કઠણ નહીં લાગે. આ વાત બધા માટે નથી, કોઈ વિરલા જ આ વાતને પકડી શકે છે એ વાત કરે છે. અને પછી એ વાત કોણ પકડી શકે એની છેલ્લી ચાર લાઈનમાં કીધું, જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્ય છે, અનિવાર્ય છે. જે વિચાર્યા કે ચિંતન વગર નહીં ચાલે, ધ્યાન કર્યા વગર નહીં ચાલે, આ પ્રાપ્ત કર્યા વગર નહીં ચાલે, એવી તાલાવેલી જેનામાં લાગી છે તે મુમુક્ષુ છે. આ મુમુક્ષુ, આવી તાલાવેલી, આ જ માર્ગ. કામ એક આત્માર્થનો, બીજો નહીં મને રોગ. આ જ્યારે થાય ત્યારે કામ થાય. એ અંદરમાં જાગ્યો છે કે આવો માર્ગ વિચારવો અવશ્ય છે, આવશ્યક છે, અનિવાર્ય છે. અનંતકાળથી આ વિચાર્યું નથી, પણ હવે વિચારવું આવશ્યક છે. તેવું જેને થાય છે તેના માટે એક ઉપાય છે. તેને શું કરવું જોઈએ? ત્રણ સૂત્રો પહેલાં કયા છે તે સિદ્ધાંત, અને હવે જે વર્ણન તે પ્રક્રિયા આવે છે તે સાધના. આ આપણે ત્રણ સૂત્રો આપી અને સિદ્ધાંત પ્રતિપાદન કર્યા, અને પછી એ સિદ્ધાંતને સાથે આપણો મેળ કરવા માટે, એ સિદ્ધાંતને આત્મસાત કરવા માટે, એ સિદ્ધાંત અનુસાર પ્રવર્તન કરવા માટે થઈ, અને જે કંઈ ક્રિયા કરવામાં આવે એને કહે છે સાધના. એ સાધનાની વાત હવે પછી આગળમાં મારા સાહેબ કરશે. આપણો આજનો સમય પૂરો થાય છે, વિશેષ અવસરે વિચારશું. ઓમ સુખ નામ અનંત સુસંત દિન રાત.